એ ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એ આત્માનો સ્વભાવ નથી. અને જે ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો હોય એને અમે આત્મા જ કહેતા નથી. બીજો બોલ. ગ્રાહ્ય જણાવા યોગ જેનું એવા જેનું. હવે ઓલો જાણનાર હતો, હવે આ જણાવા યોગ આત્મા જે જણાવા યોગ છે પોતાનો આત્મા, ઓમાં પર પદાર્થ લીધા પેલા બોલમાં. બીજા બોલમાં ગ્રાહ્ય એટલે જ્ઞેય, ઓમાં જ્ઞાતા, ઓમાં જ્ઞાતા. તો કે જ્ઞાતા છે પણ એ ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એવો જ્ઞાતા નથી. હવે આત્મા જ્ઞેય છે તો એ જ્ઞેય છે આત્મા, તો ઇન્દ્રિય જ્ઞાન વડે જણાય એવો નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે જાણનાર નથી અને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જણાય એવો પણ નથી પોતાનો આત્મા. આખો લોકો કાઢી નાખો માંથી. અને આમાં કે ઇન્દ્રિય જ્ઞાન છે તો એના દ્વારા ભલે પર ન જણાય પણ આત્મા તો જણાય કે નહીં? તો કે ના, આત્મા ન જણાય. પરનો તો નિષેધ ભલે કર્યો આપે, પરને ન જાણું તો હું કઈ નહીં, પણ મારા ઇન્દ્રિય જ્ઞાન વડે મારા આત્માનો તો મને અનુભવ થાય કે નહીં, જણાય કે જ્ઞાન ન થાય. એ બીજા બોલમાં કાઢે. બે બોલ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બે બોલ તો બસ છે. ગ્રાહ્ય એટલે જણાવા યોગ, એ જ્ઞેયની પ્રધાનતા, ઓમાં ગ્રાહકની પ્રધાનતા હતી. ઓમાં જાણનારો જ હતો, જાણનારો પ્રમાતા હતો. આ પ્રમેય છે, જ્ઞેય છે પોતાનો આત્મા. એ ગ્રાહ્ય જણાવા યોગ એવા જેનું એટલે પોતાના આત્માનું. લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ જાણવું થતું નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આંખ વડે જણાતો નથી, કાન વડે પણ જણાતો નથી, નાક વડે પણ જણાતો નથી. કોઈ પણ ઇન્દ્રિય જ્ઞાન વડે પોતાનો આત્મા ત્રણ કાળમાં જ્ઞેય થઈ શકતો નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો નથી, ઇન્દ્રિય જ્ઞાન વડે સ્વજણાતો નથી. ભગવાન થઈ શકાવત, પણ ઇન્દ્રિય જ્ઞાનને જીતવી પડશે ત્યારે અતિન્દ્રિય જ્ઞાનથી જણાશે આત્મા. હવે આવ્યું તો એને ભાવ ઇન્દ્રિયને જીતવી પડશે, જીતી ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને, એમ આવ્યું તું. તો અહીંયા કે છે કે વર્તમાન 11 અંગનો જ્ઞાનનો ઉઘાડ તને ઇન્દ્રિય જ્ઞાનનો હોય પણ એના દ્વારા, એ ઉઘાડ દ્વારા તારો આત્મા તને જણાશે નહીં. અને એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા શાસ્ત્રને જાણે એ પણ એનો સ્વભાવ નથી. ગજબની વાત છે. આ જે છે ને શલ્યભાઈ, એ જીવ પુણ્ય પાપથી તો છૂટો પડે કશાય જાણીને, પણ આમાં તો સ્વભાવનો અંશ છે. પાછો એમ આવે, સ્વભાવનો અંશ છે. જ્ઞાન છે ને એ સ્વભાવનો અંશ છે, બંધનું કારણ નથી. એમ આવે આગમ પદ્ધતિમાં, એમ આવે, સમજી ગયા? તો હવે અહીંયા હા, એટલે એ વાત એમ આવે ખરી. અને એ ઉપયોગ એનો લક્ષણ છે ખરું, ઉપયોગ એ જીવનું લક્ષણ છે ખરું. પણ એ ઉપયોગના પણ બે પ્રકાર છે, એક ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગ ને અતિન્દ્રિય જ્ઞાન ઉપયોગ. એમ અહીંયા કહે છે કે ઇન્દ્રિય જ્ઞાનના ઉપયોગ વડે પરને જાણે એ આત્માનો સ્વભાવ નથી, અને ઇન્દ્રિય જ્ઞાન વડે પોતાનો આત્મા જણાય એટલે અનુભવમાં આવે એવો સ્વભાવ નથી. આત્મા એવો જવાબ જ નહીં દે. ગમે એવા ધ્યાનમાં બેસે અને મનવાળા આત્મા કળી લ્યો તો નહીં જણાય, નહીં મળે જવાબ. કેમ કે એનો સ્વભાવ નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાય એ આત્માનો સ્વભાવ નથી. એમ આત્માનો સ્વભાવ નથી જ કે ઇન્દ્રિય જ્ઞાનમાં એ જ્ઞેય થઈ જાય. તો હા, કેમ કે જેવો ત્રિકાળ સ્વભાવ છે એવો એનો પ્રગટ થાય. કેમ કે અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે, એને જાણવો હોય તો અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જાણી શકાય. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્મા અનુભવમાં આવી શકતો નથી. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી, પ્રત્યક્ષ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પણ આત્મા જાણી શકાતો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. હવે હવે એમ કે છે કે ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક જે અનુમાન થાય એ અનુમાનથી આત્મા જણાય કે નહીં? ઇન્દ્રિય પ્રત્યક્ષથી તો ન જણાય. આંખ વડે આંખ છે એ પ્રત્યક્ષ થાય કે ભીત પ્રત્યક્ષ છે એના વડે તો આત્મા ન જણાય. પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક જે અનુમાન થાય એના દ્વારા આત્મા જણાય કે નહીં? કે નહીં, ના, અનુમાન દ્વારા પણ આત્મા જાણી શકાય. ત્રીજા બોલમાં એમ કે છે, જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે, જ્યાં જ્યાં ધુવાળો હોય ત્યાં ત્યાં અગ્નિ છે એમ અનુમાન જ્ઞાનથી નક્કી થઈ શકે છે. એમ કે જ્યાં અગ્નિ હોય ત્યાં ધુવાળો હોય પણ ખરો ને ન પણ હોય, એમાં વિષમ વ્યાપ્તિ છે. પણ જ્યાં ધુવાળો હોય ત્યાં તો અગ્નિ હોય જ. સમજાય છે કે અગ્નિનો અંગારો પડ્યો હોય તો અહીંયા ધુવાળો હોવો જ જોઈએ અગ્નિના અસ્તિત્વ માટે, એમ નથી. પણ જ્યાં ધુવાળો દેખાય ત્યાં તો અગ્નિ હોય જ. અનુમાન જ્ઞાન, હજી અગ્નિને તમે પ્રત્યક્ષ જોઈ નથી, છેટેથી અનુમાન તમે કરી શકો કે ઓહો આ ધુવાળા નીકળે છે તો અહીંયા અગ્નિ ઘર બળતું લાગે છે. ઘણા વખતે આમ ધુવાળા નીકળે તો કે કાં અહીંયા રસોઈ થાય છે, અગ્નિ છે એના ઘરમાં. તો એ ધુવાળા દ્વારા અગ્નિનું અનુમાન થઈ શકે, કેમ કે રૂપી પદાર્થ છે અને ભગવાન આત્મા અરૂપી પદાર્થ છે, અનુમાનથી જાણી ન શકાય.
આને શું ગણવું આપણે? ઇન્દ્રિય જ્ઞાનથી ધુમાડો થયો, અગ્નિ છે, આગ લાગી છે એમ જે જાણ્યું એને આપણે છે શું કહી શકાય?
અનુમાન, ધુવાળા દ્વારા અગ્નિ હોવાનું અનુમાન થઈ શકે છે, કેમ કે એમાં સમવ્યાપ્તિ છે. સમવ્યાપ્તિ એટલે જ્યાં જ્યાં ધુવાળો હોય ત્યાં તો અગ્નિ હોય જ. સમવ્યાપ્તિ એટલે અવિનાભાવ સંબંધ, અવિનાભાવ સંબંધ. ધુવાળો હોય યા અગ્નિ હોય જ, અવિનાભાવને સમવ્યાપ્તિ કહેવાય. હવે અગ્નિ છે તો જ્યાં જ્યાં અગ્નિ ત્યાં ત્યાં ધુવાળો એમ લાગુ પડતું નથી, કેમ કે વિષમવ્યાપ્તિ છે, અવિનાભાવ સંબંધ નથી. અગ્નિ છે ને ધુવાળો નથી. એમ આ દ્રષ્ટાંત આપીને એમ કે છે કે ધુવાળા દ્વારા અગ્નિનું તો અનુમાન થઈ શકે છે, પણ જ્યાં ઇન્દ્રિય પ્રત્યક્ષ દ્વારા અનુમાન થાય એવો આત્માનો સ્વભાવ નથી. અનુમાનથી આત્મા પકડાશે નહીં. અનુભવ ગમ્ય છે, અનુમાન ગમ્ય નથી.
જ્ઞાનનો
વિષય છે, ઇન્દ્રિયનો વિષય નથી. બસ જેમ ધુમાણા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે એ તો વાજબી છે, એ તો સવળી વાત કરી, એ તો છે એમ તો અનુમાન થઈ શકે છે. તેમ તેવી રીતે અહીંયા લાગુ પડીએ તો કે ન પડે તેમ લિંગ દ્વારા એટલે કે ઇન્દ્રિય ગમ્ય દ્વારા, ઇન્દ્રિયોથી જણાવા યોગ ચિહ્ન દ્વારા, ઇન્દ્રિયોથી જણાવા યોગ જે ચિહ્ન એના દ્વારા જેનું ગ્રહણ એટલે જાણવું થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. જેમ કે કોઈ જીવ મરણ પથારીએ છે અને એની નાડી તમે જોઈ, નાડી ચાલે છે બોલતો નથી, તો તમે અનુમાન કહી શકો કે ભાઈ આ ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનથી મેં આ આત્મા જીવે છે એમ જાણ્યું છે કે ના? એના દ્વારા આત્મા જાણ્યો નથી. તમે ધુવાળા દ્વારા અગ્નિ છે એમ જણાય, પણ આના દ્વારા આત્મા પ્રત્યક્ષ થઈ જાય અનુમાન જ્ઞાનથી તમે એનો આત્મા જાણી શકો એમ નથી. તમે આત્મા ક્યાંથી જાણી શકો? તમે તો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પાછું અનુમાન દ્વારા એ આત્મા છે એમ કેવી રીતે જાણી શકો? જાણી શકાતો નથી, ન જાણી શકાય. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. બીજાઓ વડે માત્ર લિંગ દ્વારા જેનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અનુમેય માત્ર કેવળ અનુમાનથી જણાવવા યોગ નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. કે બીજો આત્મા શુદ્ધ આત્મા અનુભવી છે, સમ્યક દ્રષ્ટિ છે, એને તમે અનુમાન માત્રથી પણ એને જાણી શકો નહીં. એ તો તમે પોતે જ્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે સામા આત્માને તમે જાણી શકો. સામો આત્મા છે એ અરૂપી પદાર્થ છે, એ તમારા ઇન્દ્રિય જ્ઞાનમાં પકડાયો નથી. કેમ ભલે એમાં કોઈ વખતે સાચું પણ પડે પણ નિયમ નથી કે તમે સાચા ઠરો કેમ છેતરાઈ પણ જાઓ નિશંકતા નથી ને એમાં નિયમ ન રહ્યો એમ નિયમ નહીં બાધા આવે એમ એ બીજાઓ વડે લિંગ દ્વારા જ જેનું ગ્રહણ થતું નથી બીજો આત્માને ન જાણી શકે સમ્યક દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિ જાણી શકતો નથી તે લિંગ આ રીતે આત્મા અનુમેય માત્ર અનુમાનનો વિષય અનુમેય માત્ર એટલે કેવળ અનુમાનથી જ જણાવા યોગ નથી કેવળ માત્ર અનુમાનથી આત્મા જાણી શકાય એવો નથી ઇન્દ્રિય જ્ઞાનથી પ્રત્યક્ષથી ન જણાય ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક જે અનુમાન થાય એના દ્વારા પણ આત્માના દર્શન થતા નથી આત્માને જો અનુભવવો હોય તો એક અતિન્દ્રિય જ્ઞાન જ સાધન છે બસ જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે આ રીતે આત્મા અનુમાતા માત્ર નથી એટલે અનુમાન કરનારો જ નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે કેવળ અનુમાન કર્યા કરે આત્મા 24 કલાક આત્મા આવો હોવો જોઈએ આત્મા આવો હોવો જોઈએ આત્મા હોવો જોઈએ અનુમાન કર્યા કરે તો કહે છે કે અનુમાતા માત્ર નથી અનુમાન કરનારો નથી ને અનુમાન માત્ર પણ નથી કોઈ અનુમાનનો એટલે આ બધા ઇન્દ્રિય જ્ઞાનના ભેદ છે અનુમાન છે પણ એક ઇન્દ્રિય જ્ઞાન છે પરોક્ષ જ્ઞાન છે અનુમાન છે ને એ પરોક્ષ જ્ઞાન છે પ્રત્યક્ષ જ્ઞાન નથી એટલે પરોક્ષ જ્ઞાનનો વિષય આત્મા નથી પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે ત્યાં ઇન્દ્રિય જ્ઞાન નથી ને અનુમાન નથી આમ હોવું જોઈએ આમ લાગે છે એમ ન ચાલે
શંકાવાળું આમ હશે કે આમ હશે
હા
દારૂ પીધેલો હોય પુરુષ માતાને માતા કહેતો પણ એમાં શંકા રહે છે
છઠ્ઠો બોલ લિંગ દ્વારા નહીં જો બધા લિંગ ઉપર કહ્યા ને એને કાઢ નહી કા લિંગ દ્વારા નહીં પછી ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ હોય કે ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ હોય અનુમાન હોય અનુમાતા હોય એના ઘણા પ્રકાર ઉપર જે બધા કયા તે લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વડે સ્વભાવ એટલે અતિન્દ્રિય જ્ઞાન વડે આત્માનો સ્વભાવ અતિન્દ્રિય જ્ઞાનમય ઉપર પેલા બોલમાં કહ્યું છે અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે તો અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન ત્રિકાળ આત્મા એને ઇન્દ્રિય જ્ઞાન વડે નહીં અનુમાન વડે નહીં પણ અતિન્દ્રિય જ્ઞાન વડે અતિન્દ્રિય જ્ઞાન એનો સ્વભાવ છે પણ સ્વભાવ વડે એનું સાધન શું આત્માને અનુભવવો હોય તો કે જેવો આત્માનો સ્વભાવ હોય એવી પર્યાય પ્રગટ થાય ત્યારે એને જાણી શકે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે અને તમે ઇન્દ્રિય જ્ઞાનથી એને જાણવા જાઓ ન જણાય અનુભવમાં ના આવે
જે વસ્તુ જેવી છે તેવી સામે એની ક્વોલિટી હોય તો એને એના વગર કામ
નથી જેમ કે પાણી ઉષ્ણ થઈ ગયું છે ઘણું એનો સ્વભાવ શીતળ છોડ્યો નથી શીતળ સ્વભાવ છોડ્યો નથી પણ એ તો શ્રદ્ધાનો વિષય થયો એ તો તમે શ્રદ્ધા કરી પણ એનો અનુભવ કરવો જોઈએ શીતળતાનો તમારે તો શીતળતાનો અનુભવ ક્યારે થાય કે એની પર્યાયમાં શીતળતા આવે અને તમને ઠંડુ લાગે મોઢે મૂકો ત્યારે
ઠંડુ લાગે
ત્યારે એના સ્વભાવની પ્રતીતિ સાચી થાય પ્રતીતિ સાચી ત્યારે કહેવાય અનુભવ પૂર્વક પ્રતીતિ હોય ઓલું અનુમાન અથવા બીજા અનુભવી પુરુષ ઉપર શ્રદ્ધા રાખી એક જીવને કઈ ખબર નથી અને ગામડીઓ છે કે ભાઈ આ પાણી મેલું છે ઓલો કે શેરી જન આવ્યો કે પાણી સ્વચ્છ છે નિર્મળ છે તો ભલે એને એના ઉપર શ્રદ્ધા રાખી કે આપણી પાસે એક પૈસો લેતો નથી ફી લેતો નથી ને કહે છે અને પ્રયોગ કરીને પાછું બતાવવાની ખાતરી આપે છે તો શ્રદ્ધા તો રાખી પણ નિશંક શ્રદ્ધા નથી એને સમજાય છે એ જયારે ફટકડી નાખી અને એ પાણી સ્વચ્છ ગામડિયાએ પીધું ત્યારે એને અનુભવથી પ્રત્યક્ષ થયું કે આ પાણી ઠંડુ છે ઠંડા પાણીની પ્રાપ્તિ થઈ ત્યારે શ્રદ્ધા સાચી, અનુભવ પૂર્વક ની પ્રતીતિ સાચી. એમ આ ગુરુએ કહ્યું કે આત્મા શુદ્ધ છે, અખંડ છે, એક છે, જ્ઞાન ને આનંદમય છે. પણ એ વ્યવહાર શ્રદ્ધા થઈ, પણ નિશ્ચય શ્રદ્ધા નથી. નિશ્ચય શ્રદ્ધા તો જેવો ત્રિકાળી સ્વભાવ દ્રવ્ય નો એવો પરિણામમાં સ્વાદ આવે, નમૂનો આવવો
જોઈએ.
જેવો દ્રવ્ય સ્વભાવ છે એવો પરિણામમાં આનંદ આવે ત્યારે એને શ્રદ્ધા પાકી થઈ કે ઓહો, હું તો અતિન્દ્રિય જ્ઞાનમય ને અતિન્દ્રિય આનંદમય છું. એ વાત સાચી છે. સેમ્પલ આવ્યો એને એ પરિણામ પ્રગટ થાય જયારે એવા, ત્યારે એની પ્રતીતિ આવે. એ જાતના પરિણામ પ્રગટ ન થાય તો અનુભવ નથી. અનુભવ નથી ત્યાં સુધી શ્રદ્ધા ખોટી છે. વ્યવહાર શ્રદ્ધા છે, નિશ્ચય શ્રદ્ધા નથી. અનુભવ પૂર્વક ની શ્રદ્ધા સાચી.
શ્રદ્ધા તો છાપ પડી જાય છે, છૂટે નહીં કદી પણ.
એમ અહીંયા કે છે કે અનુમાન નો વિષય નથી. તો અનુભવ કર તો તને આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે એવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કર તો તને અનુભવ થાય. એમ
ત્યાં સુધી તો અલુખી વાત,
ત્યાં સુધી લખ્યું, ત્યાં સુધી કઈ નહીં. એ વાત કરે છે છઠ્ઠા બોલમાં, લિંગ દ્વારા નહીં. ઉપરના જે પાંચ લિંગ કયા ને એના દ્વારા નહીં, પણ સ્વભાવ વળે. આત્માનો જે સ્વભાવ છે પોતાનો, એના વડે એ સાધન છે વડે જેને ગ્રહણ થાય છે એટલે જાણી શકાય છે, અનુભવી શકાય છે, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા સ્વભાવ વડે હું તો પ્રત્યક્ષ જ્ઞાતા છું એમ પોતાના સ્વભાવ વડે પોતાનો આત્મા હું જ્ઞાતા છું એમ એને અનુભવમાં આવી શકે છે. કોઈ લિંગ અને ચિહ્ન દ્વારા આત્મા જ્ઞાતા છે એ જાણી શકાતું નથી. જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે, ગ્રહણ એટલે કે જ્ઞેય પદાર્થોનું આલંબન નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના આલંબન વાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. શું કહે છે કે જેને એટલે આત્માને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે, ઉપયોગ લક્ષણ છે બધા આત્માનું, જાણવું જાણવું લક્ષણ છે ઉપયોગ વર્તમાન, તો ઉપયોગ વડે. ગ્રહણ એટલે જ્ઞેય પદાર્થોનું આલંબન નથી, એ જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞેયનું આલંબન લે, જ્ઞેય હોય તો જ્ઞાન થાય, એ આત્માનો સ્વભાવ નથી. શાસ્ત્ર દ્વારા શાસ્ત્રનું અવલંબન લઈને જ્ઞાન પ્રગટ થાય છે એવો આત્માનો સ્વભાવ નથી. એમ કે છે ઉપયોગ જે જ્ઞાનનો પ્રગટ થાય છે એ પરનું અવલંબન, શાસ્ત્રનું અવલંબન લઈ, વાણીનું અવલંબન લઈ, દ્રવ્યશ્રુતનું અવલંબન લઈને જ્ઞાન પ્રગટ થાય એને જ્ઞાન કહેતા જ નથી. એવો આત્માનો સ્વભાવ નથી. સ્વભાવ હોય ને વળી પરનું અવલંબન લેવું પડે તો પરાધીન થઈ ગયો, તો એ જ્ઞાન જ નથી. ન થાય પરાધીન થઈ ગયું ને. શાસ્ત્ર ન હોય તો અજ્ઞાન ન થાય, ગુરુ ન હોય તો જ્ઞાન ન થાય, જ્ઞેય ન હોય હમું તો જ્ઞેયનું જ્ઞાન ન થાય, જ્ઞેયનું અવલંબન લે તો જ્ઞેયનું જ્ઞાન થાય. ના, એ આત્માનો સ્વભાવ જ નથી. કઠોળ છે એટલે જે એકત્રી ગાથા જે લીધી ને એ હિસાબે આનું અનુસંધાન છે, અનુસંધાન છે, સમજી ગયા. એટલા માટે
એકબીજાને પોષક છે.
હા,
સ્વતંત્ર વાંચીએ છે ને, આત્મા આરોપી જ્ઞે નિજ અજ્ઞાન તેનું તેને જાણતું છે, સત્તા સપર વિશ્વમાની સંકતાથી માનવું.
હા, આ વાત એવી છે, જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ નહીં આવે ત્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ નહીં થાય. ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ ક્યારે આવે કે પરને જાણવું એ મારો સ્વભાવ જ નથી. પહેલા બોલમાં આવી ગઈ,
એકદમ શોર્ટકટ ધક્કો લાગે છે
એ. તમે જ્યાં સુધી ભાઈ નિષેધ નહીં કરો નિશ્ચય નહીં વળે, નિવારણનો નિષેધ નહીં કરો ત્યાં સુધી એ મેળ નહીં ખાય, ઇન્દ્રિય જ્ઞાન રોકાશે જ નહીં. અને આમ ઇન્દ્રિય જ્ઞાનને રોકવા જશો તો રોકાશે નહીં, તો કરતા બુદ્ધિ થશે.
કરતા બુદ્ધિ પણ ન
હોય, એ પણ ન હોવું જોઈએ. હું રોકું કે હું ખસેડું કે હું ફેરવું, એ વાત
એ વાત નહીં. મૂળ તમે સ્વભાવ પર જાઓ, તમારા સ્વભાવ પર, તમારા સ્વભાવને જોઈને બોલો કે મારો સ્વભાવ ઇન્દ્રિય જ્ઞાન વડે જાણવું પરનું એ આત્માનો મારો સ્વભાવ નથી, મારો આત્મા ના પાડે છે અંદરથી. તમે આત્મા સામે જુઓ, એમ એ આત્મા સામે જોનારું જે જ્ઞાન છે એવું નિષેધ કરે છે. આધાર કોકના આધાર વિના કેમ નિષેધ કરે? આ ઘર મારું નથી, આ ઘર મારું નથી, કોણ નિષેધ કરે? રાજુ નિષેધ કરી શકે. જેને આ ઘરનું જ્ઞાન છે કે આ ઘર મારું છે એમ એને જ્ઞાન થઈ ગયું છે, બરાબર છે. હવે આખા ગામમાં જાય નિષેધ કરે તો નિષેધ સાચો છે, કેમ કે એ ક્યાં લક્ષ રાખીને નિષેધ કરે છે? અહીંયા ઘરમાં લક્ષ છે એનું, ભલે પગ માંડે છે પણ એનું લક્ષ ઘરમાં છે કે આ ઘર મારું નથી, આ ઘર મારું નથી, આ ઘર મારું નથી. તો એને કોક ઘરનું તો જ્ઞાન તો છે, બરાબર. એમ એક વખત તમે તમારા ત્રિકાળી સ્વભાવને જોતા શીખો, મેઇન ચીજ છે. બધાનો ઉકેલ ની વાત એક છે.
હમણાં રસોડામાં ઉભા તા, મેં એ જ વાત કરી, મેં આ વસ્તુ
કે મારા ત્રિકાળી સ્વભાવની સન્મુખ થઈને હું જોઉં છું તો મારા સ્વભાવમાં ઇન્દ્રિય જ્ઞાનનો જ અભાવ છે. તો પછી ઇન્દ્રિય જ્ઞાન વડે હું પરને જાણું કે સ્વ જણાય એ વસ્તુ છે જ નહીં. કેમ કે સ્વભાવ તો અતિન્દ્રિય જ્ઞાનમાં કહી દીધું પેલા બોલમાં કે આત્માનો સ્વભાવ તો અતિન્દ્રિય જ્ઞાન છે. તો એ સ્વભાવ અતિન્દ્રિય જ્ઞાનમય આત્માને પ્રત્યક્ષ કરવો હોય, જાણવો હોય તો કેવી રીતે જાણવો? સ્વભાવ વડે જાણવો. તો એનો અર્થ ઇન્દ્રિય જ્ઞાન વિભાવ છે, થયું કે નહીં? ઇન્દ્રિય જ્ઞાન વિભાવ થઈ ગયું, નાશવાન છે, પરસત્તા અવલંબનશીલ છે, પરને કેવળ પ્રસિદ્ધ કરે છે. એ આત્મા નથી ને આત્માનું જ્ઞાન એ નથી. આત્મા તો નથી પણ આત્માનું એ જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન કેને કહીએ કે જે આત્માને પ્રસિદ્ધ કરે? તો આત્માનું જ્ઞાન નથી, કેમ કે આત્માને પ્રસિદ્ધ કરતું નથી. તો આત્માનું જ્ઞાન કેમ કહેવાય? તો આત્માનું જ્ઞાન કોને કહેવાય કે જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે તેને આત્માનું જ્ઞાન કહેવાય. એ તો અતિન્દ્રિય જ્ઞાન છે. એ છે કે આત્માને બાહ્ય પદાર્થના અવલંબન વાળું જ્ઞાન નથી. એ પરનું અવલંબન, શાસ્ત્રનું અવલંબન લે અને સાંભળી સાંભળીને નક્કી કરે. સાતમો બોલ છે, સાતમો બોલ છે ને, જ્ઞેય પદાર્થોનું અવલંબન નથી, તે અલિંગ્રહણ છે. આ રીતે જ્ઞાનને માટે કે છે કે પરદરને અવલંબનની જરૂર જ નથી, બાહ્ય પદાર્થોના અવલંબન વાળું જ્ઞાન જ નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય. જો તારે જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો તું પરનું અવલંબન છોડી દે, શાસ્ત્રનું અવલંબન છોડી દે, ગુરુદેવનું અવલંબન છોડી દે, સાંભળવાનું અવલંબન છોડી દે. તને એમ લાગે છે, ભ્રાંતિ થઈ છે કે જેમ જેમ હું શાસ્ત્ર વાંચું વધારે એમ એમ મને જ્ઞાન થાય,
એવો ખ્યાલ આવે, એને એવું આવે છે.
એ ખોટું છે, લાઈન પેર છે. ભલે હોય ખરો વ્યવહાર, ધ્યાન રાખજો, જ્યાં સુધી એ શુદ્ધાત્મા સ્વભાવમાં ન પહોંચી શકે ત્યાં સુધી એને આવો નિમિત્તનો યોગ, શ્રવણ દેશનાલબ્ધિનો યોગ હોય, વ્યવહાર હોય ખરો, પણ એને શ્રદ્ધામાં એમ રાખવું પડશે કે સાંભળીને મને જ્ઞાન નહીં થાય, શાસ્ત્ર વાંચીને મારું આત્માનું જ્ઞાન મને ત્રણ કાળમાં થવાનું છે. કે છે કે જ્ઞેયના આલંબનથી જ્ઞાન થાય એ વસ્તુના સ્વભાવમાં જ નથી. તો આત્મા પરાધીન થઈ ગયો. આત્માને જ્ઞાન પ્રગટ કરવું હોય તો પરનું અવલંબન લેવું જ પડે, અને જો જ્ઞાન વધારવું હોય તો વધારે પદાર્થનું અવલંબન લેવું પડે. અને પૂરું જ્ઞાન કરવું હોય તો પૂરા પદાર્થ નું અવલંબન લેવું પડે ત્રણ લોક નું.
એટલે પોતે પરાધીન થયું,
ખલાસ થઈ ગયું. કઈ ખોટી વાત છે, એવો સ્વભાવ જ નથી.
નિમિત્ત કામ થાય એમ આવ્યું,
એમાં એમ જ આવ્યું. એટલે એવો સ્વભાવ તારો નથી. આ જે છે ને અધ્યાત્મ શાસ્ત્રો છે ને એ આત્માનો સ્વભાવ બતાવનારા છે, અને એનું તમે અધ્યયન કરો છો ને તો એમાં સ્વભાવના બળવળે આનો નિષેધ આવી જ જાય છે. તમને અવ્યક્તપણે પણ નિષેધ આવતો હોય આવી જ જાય. હા, તો એને નિષેધ આવે કે પરનું અવલંબન લઈને જ્ઞાન પ્રગટ જ થાય નહીં, પરાશ્રિત જ્ઞાન થાય જ નહીં. બાહ્ય પદાર્થોના અવલંબન વાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. સાત થયા પૂરા, આઠમું. જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી, એટલે કે પોતે ક્યાંય બહારથી લાવતો નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા જે ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાનવાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. જે આત્મા છે એને જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો કે છે કે એ પર દ્વારા થઈ શકતી જ નથી. ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ એટલે કે ગ્રહણ કરતો નથી, એટલે કે પોતે ક્યાંય બહારથી લાવતો નથી. આત્માનું જે જ્ઞાન થાય એ આત્મામાંથી થાય, પણ બહારથી લાવી શકાતું નથી, કોઈ આપી શકતો નથી ને પોતે ક્યાંયથી જ્ઞાન લાવી શકતો નથી. એમ હવે લંડનનું જ્ઞાન કરવું હોય તો લંડનમાં લંડનનું અવલંબન લઈ અને લંડનનું જ્ઞાન ન થાય. સોનગઢના આગમ મંદિરનું જ્ઞાન કરવું હોય તો સોનગઢના આગમ મંદિરનું અવલંબન લેવું પડે ત્યારે એનું જ્ઞાન થાય એમ નથી. આત્માનું અવલંબન લેતા આત્માનું પણ જ્ઞાન થાય, લોકાલોકનું પણ થાય. કેવડી ભગવાનને લોકાલોકનું જ્ઞાન છે અત્યારે, તે લોકાલોકનું અવલંબન લઈને જ્ઞાન થાય છે ને? એનું અવલંબન છે જ નહીં. એનું અવલંબન તો એને શુક્લ ધ્યાનની શ્રેણીમાં છોડી દીધું હતું. શુક્લ ધ્યાનની જયારે શ્રેણી માંડીને ત્યારે એના આખો ઉપયોગ સ્વાશ્રિત થઈ ગયો. એ ઉપયોગે અવલંબન લીધું શુદ્ધાત્માનું, એમાં ઠર્યા બે ઘડી ઠર્યા તો કેવળ જ્ઞાનનો ભડકો થયો. હવે છદમસ્તનું જ્ઞાન જો પરનું અવલંબન લેવાનું બંધ કર્યું તું તો કેવળ જ્ઞાન થાય પછી પરનું અવલંબન લઈએ? એને જ્ઞાન જ કહેતા નથી. પરનું અવલંબન લઈને જેટલું જ્ઞાન ભેગું કરે છે ને એ જ્ઞાન જ નથી. આવું જે જાણે ને એને શું થાય લાભ? કે એને શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ ભલે થઈ જાય, પૂર્વની કોઈ લબ્ધિ હોય પ્રકારની હોય ને ઉઘાડ તો થાય, પણ આ જેને જાણે છે એને અભિમાન ના આવે. અભિમાન ના આવે જ્ઞાનનું, જ્ઞાનમાં અહંબુદ્ધિ ન થાય. એક બીજું, આ જેને જાણ્યું હોય એને ખટક્રિયા કરે કે જ્યાં સુધી મને અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી કાંઈ જ નથી, એમ એને ઉણપ રાખ્યા કરે, એને અધુરાશ લાગે, ઉણપ લાગે કે ભલે આ બધા પ્રયત્નો ચાલે છે અને સ્વરૂપનું અવલંબન નથી લેતું જ્ઞાન, ત્યાં સુધી શાસ્ત્રનું અવલંબન લેવા જાય છે, પણ શાસ્ત્રમાંથી મારું જ્ઞાન મને મળે એમ ત્રણ કાળમાં નથી. ખટક્રિયા કરે, ખટક્રિયા કરે, એને અહમ ન થાય. હા, પોતે પોતાને અધૂરો માને, હા એ બાજુ ઢળતો જાય. ખટક પેલી જોઈએ કે જ્યાં સુધી આત્માનો પ્રત્યક્ષ અનુભવ નથી ત્યાં સુધી કાંઈ નથી, અને ભલે સ્વરૂપમાં ઉપયોગ લાગતો નથી એટલે એના નિમિત્ત તરફ ઉપયોગ લાગે છે, અને એ નિમિત્ત પણ એમ કે છે, એ નિમિત્તો એવા છે કે તું આ શાસ્ત્ર એમ કે છે કે તું જ્યાં સુધી મારું લક્ષ્ય અવલંબન લે ત્યાં સુધી તને જ્ઞાન નહીં થાય, એટલે શાસ્ત્રમાંથી પણ એ કાઢે છે એનું અવલંબનનો નિષેધ. અવલંબન વર્તે છે અને નિષેધ વર્તે છે.
ગ્રહ્યો સિમંદર ભગવાનને ત્યાં ફરિયાદ કરી કે અમારું નામ બગાડ્યું, નામ બગાડ્યું અમારું. ત્યાં સુધી ભગવાન આત્મા હમેશા નથી.
એ છે કે પર જ્ઞેયનું અવલંબન લે અને જ્ઞાનની પ્રગટતા ત્રણ કાળમાં ન હોય. જ્ઞાનનો તો પ્રગટતા આત્માનું અવલંબન લેતા જ જ્ઞાન પ્રગટ થાય, પરનું અવલંબન લેતા જ્ઞાન પ્રગટ થાય નહીં. માટે પરનું અવલંબન લેવા કાળે પણ એને નિષેધ વર્તે આવી વાત જો એના જ્ઞાનમાં આવી ગઈ હોય તો શાસ્ત્ર વાંચવાનું ન છોડે, પણ શાસ્ત્ર વાંચતા મને જ્ઞાન થાય એવું જે શ્રદ્ધા નતો એ છૂટી જાય. હા, પ્રવૃત્તિ નહીં જાય, પ્રવૃત્તિ ન જાય. આ ધ્યાન રાખવાનું કે ભાઈ હવે આ વાત સાંભળી કે શાસ્ત્ર થી જ્ઞાન થતું નથી, શાસ્ત્ર નું અવલંબન લે તો જ્ઞાન જ નથી, મૂકો પડતે. ત્યારે શું કરશો ભાઈ તમે? તો તમે કરશો હું કે કાં બેટ બોલ રમવા જાય, કાં ફૂટબોલ રમવા જાય, કાં ક્લબમાં જાય, કાં વેપારમાં જાય. હા, ઊંધું થયું.
રાજેશ કે આ દર્શન મને બહુ ગઈ, અમારું નામ બગાડ્યું એમ જે કે છે કે નહીં, ત્યાં સિમંદર ભગવાન ની સભા બહુ ગઈ, બહુ સમજવા જેવું છે.
સમજવા જેવું
કે દસ્તાદે કોણ આપી શકે, એવું દસ્તાદે કોણ
આપી શકે. એક વાર રાજકોટમાં વાંચનમાં એક વાત મેં કરી કે જગતમાં કોઈ જગતનો પદાર્થ, કોઈ પદાર્થ નિમિત્તપણે નથી. આખું જગત જ્ઞાનનું જ્ઞેય છે, કોઈ નિમિત્ત નથી. સમજી ગયા? એ થોડું ટૂંકાણમાં કહ્યું હતું, ટૂંકાણમાં બહુ વિસ્તાર નહોતો કર્યો, ઘણા વર્ષ પહેલાની વાત છે, રાજકોટમાં. ત્યારે અમુક ખળભળાટ થઈ ગયો. હવે એ ખળભળાટ થાય પણ કુદરતી પહેલેથી પુંજ પ્રકૃતિ એવી કે કોઈ સામે એ પ્રમાણે ન બોલે, વિવેક રાખે, એટલું એ પણ આપણું માન રાખે કે નહીં આપણે કઈ બોલાય નહીં. સમજી ગયા? પછી આપણે પૂછશું. તો પછી અમે દર રવિવારે એ વખતે ફરવા જતા હતા, અને ફરવા તો બહાર 2-4-5 માઇલ વાડીઓમાં, પણ ટિફિન લઈને જાય અને 3-4 કુટુંબ ભેગા હોય ને ત્યાં તત્વ ચર્ચા કરીએ રવિવારે. સમજી ગયા? તો એ વાત મેં કરેલી વીકમાં, અને રવિવારે પાછા ભેગા થયા તો ડોક્ટર નવરંગભાઈ બોલ્યા, બીજું કોઈ બોલ્યું નહીં, કે પણ તમે આ વાત જે કરી કે આખા જગતમાં કોઈ નિમિત્ત જ નથી, બધા જ્ઞેય જ છે. તો કે 8 કર્મ છે એ તો નિમિત્ત છે, આ 9 કર્મ નિમિત્ત છે, દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત છે, બધા નિમિત્તો તો છે. તો એ તમે કહ્યું કે કોઈ નિમિત્ત જ નથી ને બધા પદાર્થો જ્ઞેય છે, એનો અર્થ શું? મેં કહ્યું જ્યાં સુધી પરપદાર્થ નિમિત્તપણે લાગે છે ત્યાં સુધી નૈમિતિક એવા રાગની પર્યાય પ્રગટ થશે, પણ જયારે જગતના બધા પદાર્થો જ્ઞેયપણે લાગશે ત્યારે આ જ્ઞાન પ્રગટ થશે, અજ્ઞાન ટળી જશે. અજ્ઞાન નહીં રહે, અજ્ઞાન છે તો અજ્ઞાનનું નિમિત્ત હોય. એમાં એના અનુસંધાનમાં એક આ વાત છે કે ગુરુદેવનો જયારે ઉદય થયો, સમજી ગયા, અને એ વ્યાખ્યાનો શરૂ એને કર્યા, ત્યારે ગુરુદેવ એમ કહ્યું કે ખરેખર તો આત્માને પર પદાર્થની સાથે કરતા કરતો સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, પણ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે. એટલે કે આત્માની સાથે જ્ઞાતા જ્ઞેયનો જેને સંબંધ થાય અને અનુભવ થાય એનું જ્ઞાન પર પદાર્થને જ્ઞેય પણ જાણે, પણ પર પદાર્થને નિમિત્ત ન બનાવે. નિમિત્ત બનાવે તો એનું લક્ષ થઈ જાય, એનો આશ્રય થઈ જાય, એનું અવલંબન થઈ જાય. પણ જ્ઞાન જ્ઞાનમાં રહેતું, જ્ઞાન આત્માને જાણતું, પર પદાર્થો આવે, કર્મનો ઉદય આવે એને જાણે, કર્મના ઉદયમાં જોડાય નહીં, કર્મનો જ્ઞાતા થાય, કર્મનો જ્ઞાતા થાય એટલે કર્મ ખરી જાય, નિર્જરા થઈ જાય. એટલે કે જ્ઞાનીના જ્ઞાનમાં આખું જગત જ્ઞેયપણે ભાસે છે, પણ એને મોહ નથી, મોહ નથી એટલે કોઈ પદાર્થ નિમિત્ત નથી, એને બનતો નથી, એને રાગ નથી અનંતાનો મંદિરનો, એટલે કોઈ જગતનો પદાર્થ એને નિમિત્ત દેખાતો નથી. સમજી ગયા? એવી વાત જયારે ગુરુદેવે બહાર પાડી હતી ત્યારે આખું જગત તો કર્મને ઉદયને નિમિત્ત તરીકે માને છે, અને કર્મનો ઉદય નિમિત્ત થાય છે અને આત્મામાં રાગ નૈમિત્તિક થાય છે. એ સ્વભાવથી ભ્રષ્ટ થઈને અજ્ઞાન સિદ્ધ કરવું હોય ત્યારે તો એ બરાબર છે, પણ હવે મોહનો નાશ કરવો હોય તો સ્થિતિ વિચારવી જોઈએ સ્વભાવથી. ઉનોય સ્વભાવ ને આનોય સ્વભાવ, જગતના પદાર્થનો સ્વભાવ, 8 કર્મનો 9 કર્મનો સ્વભાવ અને આનો સ્વભાવ. અહીંયા જ્ઞાન છે, વસ્તુમાં જ્ઞેય છે. નિમિત્ત નૈમિત્તિક નો અભાવ કરવાનો છે. ક્યારે અજ્ઞાન ટળશે? અજ્ઞાન ટળે ત્યારે પછી ગુરુદેવના પેલું નીકળવાનું હતું જન્મ જયંતિ નો અંક, તો મને કાગળ આવ્યો કે તમે એક બે લેખ લખીને આપો. સમજી ગયા? તો એ જન્મ જયંતિ નો અંક છે, 85 સાલનો કેમ કઈક છે, ઘણા વર્ષ પહેલાની વાત છે, 78 કેમ છે, ગુરુદેવના સ્વર્ગવાસ પહેલાની, ઘણા વર્ષ મુંબઈમાં હતું. હીરક જયંતિ કેટલામાં? 75મી જન્મ જયંતિ, 75મી જન્મ જયંતિ એટલે 15 વર્ષ પહેલા, સ્વર્ગવાસ પહેલા. પછી મેં લેખ લખ્યો, સમજી ગયા? એ લેખની અંદર આ દ્રષ્ટાંત મૂક્યો મેં કે આખું જગત આખું પોતાના આત્મા સિવાય પર પદાર્થને નિમિત્ત માને છે. આખું જગત એમાં મુખ્યપણે 8 કર્મ એ નિમિત્ત છે. ત્યારે જ્ઞાનીઓ એમ કહે છે કે 8 કર્મ જ્ઞાનનો ગ્રેય છે, નિમિત્ત નથી. સમજી ગયા? ત્યારે ખળભળાટમાં તો થઈ ગયો ભારતમાં કે ભાઈ આ જ્ઞેય છે કે આ નિમિત્ત છે. ત્યારે પરમાણુ ભેગા થયા. પરમાણુ કે આ એક સોનગઢના સંત જ આપણું નામ ચાલુ સાચું રાખે જ ગ્રેય તરીકે, બાકી આપણું નામ બગાડી નાખ્યું. અજ્ઞાની ભેગા થયા, નામ બગાડી નાખ્યું. હવે આ સોનગઢના સંત કે છે એ કોઈ માનતા નથી. ત્યારે ઓલા એમ કે છે કર્મના પક્ષપાત વાળા કે ભાઈ એ તો તમે નિમિત્ત છો, બધા શાસ્ત્રોમાં નિમિત્ત તરીકે તમારું નામ જાહેર થઈ ગયું છે, તમારું નામ જ્ઞેય છે નહીં. હા, એક છે, અમે સોનગઢનું તમે વાત કરો છો તો અમે નહીં માની, પણ શ્રીમંદર ભગવાન જો એમ તમને કહે કે તમે જ્ઞેય છો, નિમિત્ત નથી, તો અમે માનીએ. સમજી ગયા? માનીએ એટલે પછી એની સભા ભરાણી, 5 પરમાણુને પ્રતિનિધિ મૂક્યા કે તમે જાઓ શ્રીમંદર ભગવાન પાસે અને આ ફેસલો લેવો, આપણું નામ બગાડ્યું આ લોકોએ. ખરેખર તો આપણું નામ 24 તીર્થંકર થઈ ગયા, એ જ્ઞેય તરીકે જ કહેતા હતા, પણ આ વર્તમાનમાં અજ્ઞાની આપણું નામ બગાડી રહી. ત્યારે શ્રીમંદર ભગવાનની સભામાં જાય છે પરમાણુ અને વિનયપૂર્વક નમસ્કાર કરે છે. અરે તમે અહીંયા સુધી ક્યાં ધક્કો ખાધો? કેમ કે તો કેવળી હતા, સમજી ગયા? જાણતા હતા કે તમે અહીંયા સુધી ધક્કો ક્યાં ખાધો? અમારી બ્રાન્ચ ઓફિસ સોનગઢમાં છે, તમે અહીંયાની પાસે ફેસલો લેવો તો કે એનો ફેસલો તો અમારા ખિસ્સામાં છે, એ તો જ્ઞેય તરીકે કહે છે, પણ એનો અમે આધાર આપીએ છીએ કે આ સોનગઢના સંત એમ અમને જ્ઞેય કહે છે. તો અજ્ઞાની પંચમકાળના વક્ર ને જડ એ સોનગઢના સંતની વાત માનતા નથી, એટલે અમારે આ સુપ્રીમ કોર્ટમાં આપની પાસે આવવું પડે. સુપ્રીમ કોર્ટનો ફેસલો હોય તો માનશે. સમજી ગયા? એટલે ધક્કો ખાધો કે જાઓ, તમારું નામ જ્ઞેય છે, તમારું બધાનું નામ, આઠેય કર્મનું નામ જ્ઞેય છે, કોઈ નિમિત્ત નથી. સમજી ગયા? તો એ ભારતમાં પાછા આવે છે અને એ સુપ્રીમ કોર્ટનો ફેસલો વંચાયો, એમાંય કેટલાક સજ્જન લાયક હતા એને માન્યું, બાકી ના, તમે ગયા કે નહીં અમે ક્યાં જાણીએ છીએ, એમ કરીને પણ એને ઉડાડે. એટલે નિમિત્તાધીન દ્રષ્ટિવાળા જીવને પદાર્થોનો, પ્રત્યેક પદાર્થનો સ્વભાવ માત્ર જ્ઞેય છે એ ખ્યાલમાં નથી આવતો. સમજી ગયા? એ નિમિત્ત, હવે નિમિત્ત જ્યાં લાગે છે ત્યાં એ નૈમિત્તિક ભાવ પ્રગટ થાય તો જ નિમિત્ત કહેવાય. અહીંયા રાગ હોય તો નિમિત્ત કહેવાય, ક્રોધ થાય તો નૈમિત્તિક નિમિત્ત કહેવાય. એ નિમિત્ત છે ને એ નૈમિત્તિક ભાવને જાહેર કરે છે. નૈમિત્તિક ભાવ સ્વભાવથી ભ્રષ્ટ થાય તો જ ઉત્પન્ન થાય રાગદ્વેષ મોહનો. જે રાગદ્વેષ મોહ રૂપે પરણવે એને નિમિત્ત, પણ આખા જગતને નિમિત્ત ક્યાં તમે બનાવો છો? એ તો વ્યક્તિગત નિમિત્ત થયું. સમષ્ટિગત તો એનું નામ જ્ઞેય છે, સમષ્ટિગત તો એનું નામ જ્ઞેય છે, વ્યક્તિગત એને નિમિત્તિ બનાવે છે, નામ બગાડે છે. પોતે રાગરૂપ બનાવે છે, નામ બગાડે છે. પોતે રાગરૂપે પરણવે છે ને જેનું અવલંબન લે કે ભાઈ આ નિમિત્ત, આ ઇષ્ટ છે ને અનિષ્ટ છે પદાર્થ, એમ ઈષ્ટ અનિષ્ટની કલ્પના જ્યાં કરી રાગદ્વેષની, ત્યાં એને નિમિત્ત એક સમય પૂરતો છે, એક સમય, આગળ પાછળ છે નહીં કાંઈ. અને જો એ જ્ઞાનનો પલટો લે, અરે હું તો જ્ઞાતા ના અજ્ઞેય, હું જ્ઞાતા, જ્ઞાયકનો જ્ઞાતા નિશ્ચય, તો આ જગતના બધા પદાર્થ મારા જ્ઞાનનો જ્ઞેય છે. વ્યવહારે
જ્ઞાતા અને જ્ઞેય અનાદિ અનંત છે, અને આ જે નિમિત્ત નૈમિત્તિક છે એ સંયોગી છે,
એક સમયનું છે, અને એ અજ્ઞાનના ઘરમાંથી ઉત્પન્ન થાય છે. એ અજ્ઞાનજન્ય ભાવ છે, એ ટાળવા જેવો છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ આત્માના સ્વભાવમાં નથી, વિભાવમાં છે. એક સમયનો વિભાવ થાય ત્યારે નિમિત્ત કહેવાય. એ 75 ની જન્મ જયંતિમાં એટલે 17 વર્ષ પહેલા લખેલું. આ વાત કેવી આવી? તરત જ થાય. જગતમાં મેં કહ્યું કોઈ નિમિત્ત જ નથી, બધા જગતના પદાર્થો જ્ઞેય છે. અરે કે આ તમે શું વાત કરી વાંચનમાં? મેં કહ્યું પરમ સત્ય છે. નિમિત્ત ના રહ્યું તો જ્ઞાન થઈ ગયું ને, સ્વભાવ ના આશરે જ્ઞાન થયું. તો હવે જ્ઞાન થી તમે પદાર્થ ને જુઓ તો પદાર્થ જ્ઞેય છે કે પદાર્થ નિમિત્ત? જ્ઞેય થાય, નિમિત્ત ન થાય. જયારે જ્ઞાન થાય, આત્માનું જ્ઞાન, આત્માનું ભાન થયું, તમને આત્માનું જ્ઞાન થયું, પછી હું તમને પૂછું કે આ જગતમાં તમને કોણ કોણ પદાર્થ નિમિત્ત લાગે છે, તો તમે કહો કોઈ પદાર્થ મને નિમિત્તપણે ભાસતો નથી, પણ મને તો જ્ઞેયપણે ભાસે છે. બસ અહીંયા જ્ઞાતા તો વાં જ્ઞેય, અહીંયા પ્રમાતા તો વાં પ્રમેય. બસ એટલો એ પણ વ્યવહાર. ખરેખર જ્ઞાતા ને જ્ઞેય તો તમારામાં જ છે, અભેદપણે. આત્મા જ જ્ઞાતા ને આત્મા જ જ્ઞેય છે. પણ આત્મા જયારે જ્ઞેય થાય છે જ્ઞાનનું, ત્યારે જ્ઞાન સમ્યક પ્રગટ થાય છે. તો એ જ્ઞાન સમ્યક જ્ઞાનમાં આખું વિશ્વ જ્ઞેયપણે, પર જ્ઞેયપણે જણાય છે. પર જ્ઞેયો છે બસ. આ ઠીક પદાર્થ ને અઠીક એમ રહેતું જ નથી, ભેદ પડતો જ નથી એમ. નહી ખલાસ થઈ ગયો, જ્ઞાતા થઈ ગયો. એ જ્ઞાતા થઈ કેટલા બોલ થયો? એમ કે છે કે જ્ઞાન ક્યાંયથી લાવી શકાતું નથી. જ્ઞાન છે એ આત્મામાંથી આવે છે. આત્મામાં એમ કહ્યું ને, ઉપયોગ નામના ગ્રહણને લક્ષણને ગ્રહણ કરતો નથી, એટલે કે પોતે ક્યાંય બહારથી લાવતો નથી. જ્ઞાન કાંઈ બહારથી લાવી શકાતું નથી, તો અંદરમાંથી આવે છે. તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા જે ક્યાંયથી લવાતું નથી, આત્મા ને આત્માનું જ્ઞાન ક્યાંય બહારથી લાવી શકાતું નથી, એવા નથી. એવા જ્ઞાન હોવો છે, એનું જ્ઞાન બહારથી આવે એ આત્મા જ નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. લ્યો આઠમો બોલ પૂરો થયો, પછી રાત્રે ફરીથી થોડું લઈ લેશું. ટુકાણમાં ભાઈ હશે જજમેન્ટ. આ બહુ વિષય સારો છે. આ તમને કહું, ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ જો છોડવો હોય તો આ વાંચવા જેવું છે. ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ મારી નાખે છે. એકત્રીસ નાની જી, 31 એના બે બોલ આવ્યા કે દ્રવ્ય ઇન્દ્રિયને જીતવાની વાત કરી, એ પોતાના શુદ્ધાત્માનું અવલંબન એના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી. દ્રવ્ય ઇન્દ્રિયને એ દ્રવ્ય ઇન્દ્રિયનું જીતવું થયું. 20 મિનિટ આવશે, બસ 20 મિનિટ થશે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે, એવી ભાવિન્દ્રિયો જે ખંડખંડ જાણવાની 5 ઇન્દ્રિય છે, એને પ્રતીતિમાં આવતા અખંડ શુદ્ધ આત્મા આ અખંડ હું છું અને આ અખંડ જ્ઞાન તે મારું સ્વરૂપ નથી, એમ જયારે શ્રદ્ધામાં આવે છે ત્યારે એ શ્રદ્ધાના બળે એક ચૈતન્ય શક્તિ પણ આવડે એ ખંડખંડ ઇન્દ્રિય જ્ઞાનને પણ પોતાથી સર્વથા પોતાથી જુદી જાણી કે ઇન્દ્રિય જ્ઞાન એ પણ મારું રૂપ અને મારું સ્વરૂપ નથી, એ પણ મારાથી જુદી છે, એમ પોતાના શુદ્ધાત્માનું અવલંબન લઈને અતિન્દ્રિય જ્ઞાનમય પોતાનો આત્મા એને અતિન્દ્રિય જ્ઞાન વડે અનુભવમાં લીધો ત્યારે આ ઇન્દ્રિય જ્ઞાન જુદી છે એમ ભાવભાષણ થયું. ત્યાં સુધી અનુમાનથી, આગમથી, યુક્તિથી શ્રીગુરુ કહે છે માટે શ્રદ્ધા કરી, એ વ્યવહાર શ્રદ્ધા છે. કે ઇન્દ્રિય જ્ઞાન પણ મારાથી ભિન્ન છે, હું તો એક અતિન્દ્રિય મહાપદાર્થ આત્મા છું, ત્રિકાળ ધ્રુવ. એવો જે ભેદ જ્ઞાન નો વિચાર કરી નિર્ણય કરે એ વ્યવહાર શ્રદ્ધા છે. એ નિશ્ચય શ્રદ્ધા હજી પ્રગટ થઈ નથી, પણ એ વ્યવહાર શ્રદ્ધામાં આવીને પછી જેવું વ્યવહાર શ્રદ્ધાન થયું છે એવો પ્રયોગ કરીને પોતાના શુદ્ધાત્માને જયારે અતિન્દ્રિય જ્ઞાન વડે અનુભવમાં લઈએ છે ત્યારે આ ઇન્દ્રિય જ્ઞાન એ મારું રૂપ અને મારો સ્વભાવ નથી, નાશવાન છે એમ જાણીને એનાથી એ જુદાપણાની પ્રતીતિ જ્ઞાનમાં આવી જાય. બે વાત આવી. ત્રીજી વાત, ત્રણ વાત છે આ ગાથામાં, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો, ત્રણેયને જીતવાની વાત છે. વિષય અને કષાય એને જીતવાની વાત છે. એમાં 31 ગાથામાં વિષયને જીતવાની વાત છે અને 32 ને 33 ગાથામાં કષાયને જીતવાની વાત આવશે. વિષય અને કષાય ઉપર જયારે જીત મેળવે છે આત્મા શ્રદ્ધા અપેક્ષાએ ત્યારે સમ્યક દર્શન થાય છે, અને પછી વિષય અને કષાયને જીતે ચારિત્ર અપેક્ષાએ તો પરમાત્મા થાય છે. એ વિષય અને કષાય, વિષય એટલે શું કે પાંચ ઇન્દ્રિયોનો જે વિષય છે એને જાણવાની અભિલાષા ઈચ્છા, એનું નામ વિષય છે. અને કંઈ પણ કરવાની ઈચ્છા, કંઈ પણ કરું કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય એનું નામ કષાય છે. વિષય અને કષાય એ બેને જીતે ત્યારે એને સમ્યક દર્શન થાય છે. પછી ચારિત્રવંત છે એ જ્યારે ઉપવાસ કરે છે ત્યારે વિષય કષાય અને આહારનો ત્યાગ એને ઉપવાસ કહેવામાં આવે. વિષય કષાય અને આહાર એનો ત્યાગ, એકલો આહારનો ત્યાગ હોય અને પાંચ ઇન્દ્રિયનો વિષય એમને એમ આખો દિવસ ચાલતો હોય, દુકાને જતો હોય તો ઉપવાસ નથી. અને કષાય કરવાનો અભિપ્રાય પૂર્વકનો વિકલ્પ ઉત્પન્ન કર્યા કરતો હોય કે હું આજે મારે આટલું કરવું જોઈએ, આમ કરવું જોઈએ.